તારીખ 21-12-1991 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 728 અને 729 પર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 336
સર્વદેહધારી જીવો મરણ પાસે શરણ હોય છે આ વાસ્તવિકતા છે કે સર્વદેહધારી જીવો મરણ પાસે શરણ હોય છે. કોઈ મરણથી બચી શકે એવું કોઈ શરણ ક્યાંય જગતમાં નથી. ગમે તે વ્યક્તિ હોય, ઇન્દ્રમાં ઇન્દ્રાસન ઉપર પણ એ જ સ્થિતિ છે. ઘણા પુણ્ય છે, ઘણા જીવો એને એના એની હૈયાતીને ઈચ્છે છે, માટે એમાં કાંઈ બીજું થાય એ બની શકતું નથી. કુદરતની વ્યવસ્થા છે. જે દેહનો સંયોગ થયો તે દેહ એની મુદત પૂરી થઈ ક્ષણ માત્રમાં છૂટી જવાની. છોકરાનું બહાનું મળે કે ન મળે એની સાથે પણ એને કાંઈ સંબંધ નથી. સર્વદેહધારી જીવો મરણ પાસે શરણ રહી છે. માત્ર તે દેહનું યથાર્થ સ્વરૂપ પ્રથમથી જાણી તેનું મમત્વ છેડીને નિજ સ્થિરતાને અથવા જ્ઞાનીના માર્ગની યથાર્થ પ્રતીતિને પામ્યા છે તે જ જીવ તે મરણકાળે શરણ સહિત છતાં ઘણું કરીને ફરી દેહ ધારણ કરતા નથી, અથવા મરણકાળે દેહના મમત્વ ભાવનો એને અલ્પત્વ હોવાથી પણ વર્તે છે. જગતના બહુભાગ પ્રાણી તો દેહ છૂટવાના કાળે મરણના ભયથી બેશુદ્ધ અવસ્થાને પ્રાપ્ત કરે છે, બેશુદ્ધ થઈ જાય છે. એ ભયંકર સ્થિતિ છે, દુઃખની, ભયંકર દુઃખની સ્થિતિ છે. દેવલોકમાં તો 6 મહિના પહેલા નોટિસ આવી જાય છે ચોક્કસ પ્રકારે. ત્યાં તો સંયોગો બહુ ઉદળા છે, બધી રીતની અનુકૂળતા છે, બધી રીતની અનુકૂળતા છે એને કાંઈ કરતા છે. તો એને બધી એ વ્યવસ્થા છે કે 6 મહિના પહેલા ખબર પડે છે કે આજથી 6 મહિને આ બહુ ગમતા એવા ગોઠતા એવા અને પોતાનું ઘર કરીને બેસી ગયા એવા જીવને આ બધું છોડવાનું છે. અવધિ જ્ઞાન હોવાથી ઉપયોગ પણ મૂકે છે કે જે લાંબા આયુષ્ય પર્યંત જે કાંઈ સંયોગોમાં લપેટ પરિણામ કરીને, ભેદ પરિણામ કરીને, તીવ્ર મમત્વ કરીને આખી જિંદગી પરિણામ કર્યા છે એના ફળમાં એકેન્દ્રિયાદિમાં છે. અને ત્યાં જ્ઞાન ઊંધાઈ જશે એટલું પણ નહીં પણ ઘણી આકુળતા, પ્રચુર આકુળતા અને દુઃખમાં ત્યાં સબડવાનું છે. એ નજર સામે દેખાય છે અને એમાં બીજું કાંઈ ચાલે એવું પણ છે નહીં. નવો બંધ પડી ચૂક્યો છે, એક તૃતીયાંશ ભાગે તો નવો બંધ પડી ચૂક્યો છે. દુઃખી 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 એટલો બધો દુઃખી થાય છે કે એ 6 મહિના એના દુઃખને એ જાણે એટલો બધો દુઃખી થઈ જાય છે. અહીંયા પણ ખબર પડે ને કેન્સર જેવું થાય ત્યારે માણસને પાટિયા ભાગી જાય છે, છાતીના પાટિયા ફીસાવા માંડે છે. તેથી વધારે ખરાબ પરિસ્થિતિ દેવલોકના દેવની છે, કેમ કે ત્યાં ઘણી અનુકૂળતા છે. એ અનુકૂળતા છોડવા એ કોઈ પણ રીતે તૈયાર નથી આ પરિસ્થિતિ.
હમ
સમ્યક દ્રષ્ટિ દેવ ને દુઃખ નહીં થશે, આ તો મિથ્યા દ્રષ્ટિ. સમ્યક દ્રષ્ટિ દેવ તો મનુષ્ય થવાના છે, એને તો ખબર છે. સમાધિ મરણ એ દેહને ત્યાં છોડે છે, સમાધિમય એનું જીવન છે. જેનું જીવન સમાધિમય છે એનું મરણ પણ સમાધિમય છે, જેનું મરણ સમાધિમય છે એનું નવું જીવન પણ સમાધિમય જ હોય છે. એટલે એ તો ચારિત્રના ઉત્સાહમાં આવે છે કે ઠીક છે, અહીંયા શું આપણે મમત્વ છે મનુષ્યપણે ચારિત્રની આરાધના કરવાનો, વિશેષ અવસર પ્રાપ્ત થશે. એ તો મનુષ્ય ભાવને ઈચ્છે છે, એને તો દુર્ગતિ થવાની હોતી નથી. એના માટે એ કાંઈ વિચાર કરવાનો પ્રશ્ન નથી. અહીંયા તો સામાન્યપણે જે મિથ્યા દ્રષ્ટિ જીવો જીવન જીવે છે એની ચર્ચા પૂરી ચર્ચા અપેક્ષિત રાખશે. એકેન્દ્રિય થાય, બેન્દ્રિય થાય, તમને પંચેન્દ્રિય થાય, મનુષ્ય થાય, કોઈ પણ નારકી ન થાય, બાકી કાંઈ પણ નારકી દેવ ન થાય, દેવ નારકી ન થાય, એક વખતે છે. એથી મર્યાદા છે.
પ્રથમથી એવો સ્વરૂપ જાણી,
પ્રથમથી જાણીને બરાબર એનું સ્પષ્ટીકરણ જોઈએ છે. કે માત્ર તે દેહનું યથાર્થ સ્વરૂપ પ્રથમથી જાણી, દેહનું યથાર્થ સ્વરૂપ પહેલેથી જાણવું એટલે શું? કે આ દેહ છે તે પુદગળમય છે અને મારા ચૈતન્ય સ્વરૂપથી તદ્દન ભિન્ન છે, મારે મમત્વ કરવા યોગ્ય
નથી,
એવું એનું સ્વરૂપ જાણી. પ્રથમથી સ્વરૂપ પ્રથમથી હું જાણવું કે યથાર્થ સ્વરૂપ જાણવું. યથાર્થ એટલે શું? કે જેવું છે તેવું, યથા એટલે જેવું, અર્થ એટલે દ્રવ્ય ને ભાવે જેવું છે તેવું. યથાર્થ જાણવા એમ લખ્યું ને, દેહનું યથાર્થ સ્વરૂપ જાણીને. તો કે દેહ છે એ પુદ્ગળ પરમાણુનો પિંડ છે, આ જીવને સંયોગ રૂપે પુદ્ગળો છે, એમાં ખરેખર ચૈતન્યને અને જળને કાંઈ સંબંધ છે નહીં. ભિન્ને ભિન્ન છે, મમત્વને લાયક નથી, મમત્વ કરવા યોગ્ય નથી. રાજી થાય એ જાય ત્યારે કરાજી થયા વિના રહી શકે નહી. એક્શન એન્ડ રિએક્શન ઇક્વલ ઓપોઝિટ. બુદ્ધિ થી લોકો સમજે છે, તત્વજ્ઞાન ન સમજતા હોય એને બુદ્ધિ ગમે આ વાત તો આવે છે કે નહીં. એટલે એમાં હરખાવા જેવું નથી અને આમાં
ખેદાવા જેવું નથી.
માત્ર તે દેહનું યથાર્થ સ્વરૂપ પ્રથમથી જાણીને અથવા કોઈ પણ સંયોગ વિયોગનું સ્વરૂપ પ્રથમથી જાણીને અથવા એનું ભિન્નત્વ છે તે ભિન્નત્વ જાણીને, ભિન્નત્વ છે એ વાસ્તવિકતા છે એને પ્રથમથી જાણીને, તેનું મમત્વ છીડીને, એનું જાણતા શું એનું ફળ આવે છે કે એમાં મમત્વ ન થાય. જે પોતાનું નથી તે પોતાનું નથી એમ જણાય છે. યથાર્થ જ્ઞાનમાં તો પોતાનું નથી તે પોતાનું નથી એમ જ જણાય છે. સ્થિર પરિણામ કરીને, સ્થિર ઉપયોગ કરીને, એ સ્થિરતા શું છે એનો બીજો અર્થ કર્યો. અથવા જ્ઞાનીના માર્ગની યથાર્થ પ્રકૃતિને કારણે સ્વરૂપ સ્થિરતા, સ્વરૂપ પ્રતીતિના કાળમાં આવે છે. સ્વરૂપ સ્થિરતા થાય અને સ્વરૂપ પ્રતીતિ ઉપજે છે. પોતાનું જેવું સ્વરૂપ છે શુદ્ધ ચૈતન્યમય, એવું સ્વરૂપ એની પ્રતીતિ નિર્વિકલ્પ ખાતરી થવી એ જ્ઞાનીનો માર્ગ છે. એ જ્ઞાનીનો માર્ગ છે, સર્વજ્ઞાનીનો, ત્રણેય કાળના જ્ઞાનીનો એ માર્ગ છે. એવા જ્ઞાનીના માર્ગને પાયમા છે. તેજ જીવ તે મરણ કાળે શરણ સહિત છતાં શરણ સહિત કે શરણ રહે છે મરણ કાળે શરણ રહી છતાં ઘણું કરીને ફરી દેહ ધારણ કરતા નથી. એને પણ મરણ તો એને તો દેહ ત્યાગ નો અવસર તો જ્ઞાનીને પણ આવવા એને કઈ બીજું શરણ નથી જગતમાં. અને પોતાના શુદ્ધાત્માનું શરણ છે અર્થ ઘટાવો હોય તો એમ ઘટાવી શકાય. પોતાના આત્મ સ્વરૂપના શરણ સહિત છે અને પરબ્રહ્મની અપેક્ષા એ તો જ્ઞાની હોય કે અજ્ઞાની હોય કોઈને મરણનું શરણ નથી.
પ્રતિતિ કરી એની વાત છે
ને
એને પ્રતિતિ કરી એના માટે કદાચ
પરમાત્મ પદ નું શરણ હોવાથી એ ફરીને દેહ ધારણ કરતા નથી. કેટલાક તો નિર્વાણ પદ ને પ્રાપ્ત કરે છે એને પોતાના પરમાત્મ પરમેશ્વર પદ નું શરણ છે. અને જે નિર્વાણને ધારણ પામતા નથી એટલે ફરી દેહ ધારણ કરતા નથી તો જે જ્ઞાનીના માર્ગને પામ્યા છે તેને મરણકાળે દેહનો મમત્વ ભાવનો અલ્પત્વ હોવાથી ચારિત્રના મોહ પૂરતો વિકલ્પ હોય છે તેથી વધારે રાગ હતો એનું અલ્પત્વ હોવાથી નિર્ભયપણે વર્તે છે. એને દેહ છૂટવાનો ભય નથી. ભય નથી તો ભય નું દુઃખ પણ એને નથી. દુઃખ નથી ભય નથી એને ભય નું દુઃખ નથી. જે મરણ નું મૃત્યુ નું નામ પણ સાંભળવા જીવ તૈયાર નથી. બહુ ભાગના માણસો તો એ કહ્યું કે મૃત્યુ ને મરણ ની વાતો ન કરવી એમ કે વાતથી દઈએ હું એને ભય થવા માટે આશ આવે ને ત્યારે નિશ્ચિત દેહ થઈ જાય છે મરદું પડ્યું શક પડી રહે છે એ પ્રસંગની વાત આવે ત્યાં એ બધું આંખની સામે આવવા માંડે ભય થવા માંડે. જ્ઞાનીઓ તો સાક્ષાત પોતાની એ સ્થિતિ જોવે તો પણ એને ભય થતો આવી નિર્ભય થવાની આ જડીબુટ્ટી છે મંત્ર છે ખરેખર નિર્ભય થઈ જાય છે. જેને મૃત્યુનો ભય નથી એને જગતમાં કોનો ભય પછી
કે ભય નથી
એને કોઈ ભય
નથી
નથી
ચેતન ગોળો છૂટો પડી જાય ચેતન ગોળો છૂટો પડી
જાય એને તો છૂટો અનુભવ ગોચર છે. દેહનું ખોખું બાજુમાં પડ્યું છે એનું જ્ઞાન કરે છે. દાબલી કહેતા ને ગુરુદેવ ચૈતન્ય હીરો છે આ હીરાની દાબલી છે એમાં હીરો રાખ્યો છે એવી હીરાની ડબ્બી છે શરીર છે એ ડબ્બી છે એટલે તે નિર્ભય વર્તે છે. દેહ છૂટવાનો કાળ અનિયત હોવાથી વિચારવાન પુરુષો અપ્રમાદપણે પરમથી પરપ્રથમથી તેનું મમત્વ નિવૃત્ત કરવાનો અવિરુદ્ધ ઉપાય સાધે છે. આ વિચારવાન જીવને લાઈન લીધી કે જે કોઈ જીવ વિચારવાન જીવ છે એને તો ખ્યાલ છે કે આ દેહ છૂટવાની કોઈ ચોક્કસ તારીખ નથી કોઈની પાસે. એવી કોઈ ગેરંટી નથી કે વૃદ્ધાવસ્થા સુધી દેહ ચાલુ જ રહેવાનો છે. કોઈ તો માતાના ગર્ભમાં દેહ ત્યાગ કરે છે કોઈ જન્મતાને જ કરે છે કોઈ જન્મીને કલાકો પછી કોઈ દિવસો પછી કોઈ બાળપણમાં વર્ષો પછી કોઈ ભર યુવાનીમાં ગમે ત્યારે પણ દેહ ત્યાગ કરે છે. એનો કોઈ નિયત સમય નથી. મનુષ્ય પણ મળ્યું એટલે આટલો સમય આયુષ રહેવાનું જ છે એવી કોઈ ગેરંટી નથી કોઈ. એવું જ્ઞાન હોવાથી એવી સમજણ હોવાથી દેહ છૂટવાનો કાળ અનિયત છે એવી સમજણ હોવાથી વિચારવાન પુરુષો છે પુરુષોના માત્મા હોય. જે જીવો વિચારવાન છે, વિચારવાન છે એને મુમુક્ષુ કયા છે. આવો જે પોતાના હિતનો વિચાર કરે છે કે દેહ છૂટવા પહેલા મનુષ્ય ભાવમાં આત્મકલ્યાણ સાધી લેવું, તે વિચારવાન જીવ છે. એવો વિચાર ન કરી શકતા હોય તે અવિચારી જાણવા. આ વિચારવાન જીવો છે ને એવું ન વિચારી શકે તે
અવિચારી
અવિચારી જાણવા. એને પોતાના હિતની દરકાર નથી. શું કહે છે કે દેહ છૂટવાનો કાળ અનિયત હોવાથી, અનિયત એટલે અચોક્કસ હોવાથી, વિચારવાન પુરુષો મુમુક્ષુ જીવો અપ્રમાદપણે એટલે નકામા અપ્રયોજન ભૂત કાર્યમાં વખત નહીં ગુમાવનારા એને અપ્રમાદી કહેવામાં આવે છે. જેમાં કાંઈ આત્માનું હિત નથી એવા કાર્યોમાં વખત ગુમાવે તે બધા પ્રમાદી જાણવા. આમ પ્રમાદ છે ધર્મનો સાધે માટે એને અહીંયા પ્રમાદી કહ્યા છે. જગતના કાર્યો નથી કરતા ને, જગતના કાર્યો તો હંસથી કરે છે, પોતાના દેહાર્થના કાર્યો તો હંસથી કરે છે. શરીરની અનુકૂળતા, શરીર સારું રહે માટેની બધી વ્યવસ્થા, એના સાધનો, એને પ્રાપ્ત થવાના સાધનો, એને પ્રાપ્ત થવાના સાધનો, શરીરની અનુકૂળતા રહે એના સાધનો, એ સાધનો માટે આર્થિક વ્યવસ્થા ઊભી થવાના સાધનો, એ આર્થિક વ્યવસ્થા બરાબર રહે એના માટેના સાધનો, ઠીક વણઝાર ચાલે છે. એમાં આ આત્મા ખોવાઈ જાય છે. ક્યાં એ બધી વણઝારમાં ખોવાઈ જાય છે. આત્મહિત ક્યાં ને કેમ થાય એનું સ્મરણ સુદ્ધા થતું નથી, યાદ પણ ન આવે, પછી ભૂલી જાય. એવો કામે ચડી જાય કે ભૂલી જાય એને અહીંયા પ્રમાદી કહે છે. અહીંયા તો મુમુક્ષુ જીવ અપ્રમાદપણે એટલે કે કાળજી રાખીને આત્મહિતની દરકાર લાવીને સાવધાનીપૂર્વક પ્રથમથી જ તેનો મુમત્વ નિવૃત્ત કરવાનો અવિરત ઉપાય સાધે છે. જો અહીંયા પણ પ્રથમ ત્યાં પણ પ્રથમથી એનું મમત્વ છેદીને વાત લીધી, તો અહીંયા પણ પ્રથમથી જ એનું મમત્વ નિવૃત્ત થાય તેવો અવિરુદ્ધ એટલે પુરવાર પર વિરોધ ન આવે એવો ઉપાય સાધે છે. પહેલાં ત્યાગ કરી નાખે, દેહ કષ્ટી ભોગવે અને પછી આકુલતા કરે. પહેલાં આપણે એમ કે દેહને બરાબર દમન કરો, આ દેહ તો ગમે ત્યારે છોડવા છે, દેહનું દમન કરો. દમન કરવા જાય ને થાય આકુલતા, એ વિરુદ્ધ ઉપાય છે. અવિરુદ્ધ ઉપાય નથી પણ એ વિરુદ્ધ ઉપાય છે. અજ્ઞાન ભાવે તો બધું એવું શું કહે છે કે તેવા મુમુક્ષુ પુરુષો મુમુક્ષુ આત્માઓ અપ્રમાદપણે પ્રથમથી તેનું મમત્વ નિવૃત્ત થાય તેવો સાંગોપાંગ અવિરુદ્ધ ઉપાય સાધે છે. તેવો સુખમય શાંતિનો માર્ગ શોધી કાઢે છે કે જેથી દેહ ત્યાગ થાય તેવા કાળે પણ એને જરા પણ ભય કે દુઃખ થાય
નહીં.
જેને દેહ ત્યાગ કાળે ભય નથી એને બીજા કઈ બીજી પ્રતિકૂળતાના કયા સમયે એને ભય થાય, બધા એનાથી હેઠ છે. પ્રસંગો મરણથી બધા પ્રતિકૂળ સંયોગો નીચેની કુટીના છે, નીચેની કક્ષાના છે. જેને સૌથી ભય વધુ થાય એવા પ્રસંગે ભય ન થાય એને બીજે ક્યાં ભય થવાનો હતો, એ ક્યાંય દુઃખી થતો નથી. માનસિક શક્તિ જેટલી વધી જાય છે જેવો મનુષ્યના જીવનમાં, મનોબળ એટલું વધી જાય છે. આમ તો માંદો પડે ને ત્યાં માનસિક શક્તિ મારાને ઘટી જાય છે. મોટાભાગના ડાક્ટર આ એલોપેથીમાં તો મોટાભાગે માનસિક દવાજ કરે છે, જ્ઞાનની એવી બધી. કેમ કે દેહાત્મ બુદ્ધિ છે જેમને, દેહ ને કઈક થાય એટલે તરત મન નબળું પડવા માંડે, અરે મને આમ છે, અરે મને આમ છે, અરે મને આમ છે. મને શું કરવા થાય છે, બીજાને કેમ નથી થતું, મને થાય છે. તારું કરેલું તને થાય છે, બીજાનું કરેલું તને થતું
નથી.
મારો તો વારસામાં આવે ડાક્ટર પૂછે કે તમારા મા બાપ ના વરો હતો ખ્યાલ હતો, તમને વારસામાં આવ્યો હતો. એને રોગ જોતો નથી, મરણ તો જોતું નથી, પણ રોગ નથી જોતો. ને એવો રોગ થાય એમાં મા બાપ હોય તો મા બાપ નથી જોતા, ત્યાં સુધી એના પરિણામ કામ કરે છે. આવા પરિણામ આવી જાય ને, પરિણામ તો બગડી જતા વાર લાગે છે. કઈ એને નકાર આવે છે એટલે નકાર જ લાગે છે. પછી એને જેની કઈ એને સુખ બુદ્ધિ છે, જે દેહ ની સુખ બુદ્ધિ છે એમાં બાધા પહોંચાડનાર કોઈ પણ નિમિત્ત હોય એટલે એનો નિષેધ કરે, દ્વેષ કરે. દ્વેષ કર્યા વગર ગમે તે હોય તો દ્વેષ કરે કરે ખરે. જયારે મનુષ્ય જીવતો પહેલેથી એનું ભિન્નત્વ જાણીને તેનું મહત્વ નિવૃત્ત કરવાનો ઉપાય સાધે છે. એ ઉપાય સાધવો તે ભિન્નપણ જાણવું. ચૈતન્ય સ્વરૂપી આત્મા ભિન્ન છું, દેહાદી ભિન્ન છે, મારું સુખ મારામાં છે, મારું સુખ દેહમાં. અને એ તમારે અમારે સૌને લક્ષ્ય રાખવા યોગ્ય હોય છે. તમારે આ લક્ષ્ય રાખવું એમ ન કહ્યું, તમારે અમારે સૌએ આ લક્ષ્ય રાખવા જેવું છે. એવું ન લાગે મને ગુરુજી નો ઉપદેશ આપે. કેટલી મધ્યસ્થ વૃત્તિ છે, એક પત્ર લખો છો એટલી મધ્યસ્થ વૃત્તિ છે. પોતાને તો લક્ષ છે, પોતાને તો લક્ષ છે, પણ તો કે છે એ લક્ષ રાખવા યોગ્ય છે, માટે છે. મારે પણ રાખવા યોગ્ય છે અને તમારે પણ રાખવા યોગ્ય છે. ત્રિભુવનભાઈ લખે કે ભલે તમારા પિતાશ્રીનો દેહ છૂટી ગયો પણ લક્ષ તો આ રાખવા જોઈએ છે કે આ દેહમાં આ જીવ પણ મમત્વ કરે છે એને અનંત દુઃખનું કારણ છે, સર્વ દુઃખનું કારણ છે. દુઃખ તો થાય જ નહીં, ભૂખ થાય ત્યારે દુઃખ ન થાય, મરણ થાય ત્યારે દુઃખ ન થાય, દુઃખ તો થાય જ નહીં. પણ થાય ને કરીને હું દુઃખી થવું છે, થાય જ નહીં એમ કરીને ત્યારે દુઃખી થવું છે ને દુઃખને લાવવું છે ને દુઃખને રાખવું છે. જો તમે દુઃખને ઈચ્છતો ન હો તો એ દુઃખ સમ્યક પ્રકારે સાચા ઉપાયથી કેવી રીતે કરે એનો ઉપાય તારે વિચારવો ઘટે છે. આ નક્કી વાત છે, એવી મમત્વની લાગણીનો અભાવ કરવો એ તો ભગવાનનો ઉપદેશ છે. સાધુ પદમાં આવે છે તો એના પૂર્વના એ ભવના ભૂતકાળના એના જે કુટુંબ પરિવારમાંથી કોઈને દેહાંત થાય ને કોઈ સમાચાર આપે તો પછી હું રડે છે. અમારો સંબંધ તો દીક્ષા લીધી ત્યારથી પૂરો થયો, અત્યારની વાત સુધી છે. આ તો ખરેખર જેને ભિન્નપણું ગ્રહણ કરીને સાધક પદમાં આવ્યા હોય એની એ પરિસ્થિતિ હતી. મુનિપદ પહેલાં એવી પરિસ્થિતિ છે, ચારિત્ર મોહનો રાગ હોય છે તો એને દુઃખ થાય છે, ચારિત્ર મોહ પૂરતું દુઃખ થાય છે. મુનિરાજને તો એટલો ચારિત્ર મોહ હતો, સંસારીને તો થાય કેમ કે એને લાગણી છે અને રાગ છે માટે થાય. દુઃખ તો રાગને કારણે છે, પ્રસંગને કારણે નથી પણ રાગને કારણે છે. બાકી તો સેકન્ડે સેકન્ડે દેહ ત્યાગ તો થાય જ છે જીવોનો. ઘણા મનુષ્યો મરે છે કેમ એને દુઃખ નથી થતું, એને નથી થતું કેમ કે એને ત્યાં રાગ નથી, રાગ નું દુઃખ છે, મરણ નું દુઃખ નથી. સીધી વાત છે. અને એ જ અમારે તમારે તમારે અમારે સૌએ લક્ષ્ય રાખવા યોગ્ય છે. પ્રીતિ બંધનથી ખેદ થવા યોગ્ય છે. રાગ કહો પ્રીતિ કહો એનાથી ખેદ થવા યોગ્ય છે. તથાપિ એમાં બીજો કોઈ ઉપાય નહીં હોવાથી તે ખેદને વૈરાગ્ય સ્વરૂપમાં પરિણમન કરવો એ વિચારવાનને કર્તવ્ય
છે.
ખરો લખે ને મોતી ટપાલ લખે ને કોઈનો મરણના સમાચાર આવે આ એવો પત્ર છે. એનો દેહ છૂટ્યો એનો એનો આત્મા ને એનો દેહ પણ ભિન્નતા. અને એ જ લક્ષ્ય રાખવા જેવું છે કે દેહ ને આત્મા ભિન્ન છે અને એને છૂટા પડવાની મુદતે છૂટા પડ્યા વિના રહેશે નહીં. એનો બીજો કોઈ જગતમાં ઉપાય છે જ નહીં. એ વસ્તુ સ્થિતિ છે. વસ્તુના સ્વરૂપને બદલી શકાતું નથી. એ વસ્તુનું સ્વરૂપ છે. તેથી ખેદ નહીં કરવાને બદલે વૈરાગ્ય સ્વરૂપમાં પરિણમન કરવો એ પરિણામને વૈરાગ્યમાં લઈ આવવું. જુઓ આ સંબંધો બધા અનિત્ય છે. જે કોઈ સંબંધો છે તે બધા અનિત્ય છે. કોઈ શાશ્વત સંબંધ નથી. માટે કોઈ સંબંધની અંદર તેનો મહત્વ કરીને દુઃખ વધારવા જેવું
નથી.
વર્તમાનમાં દુઃખ છે અને ભાવિમાં પણ
દુઃખ છે.
જેને સુખી થવું હોય એવા વિચારવાન ને ખેદ નહીં કરતા વૈરાગ્ય કર્તવ્ય છે એમ કે છે. આવા પ્રસંગે ખેદ નહીં કરતા
વૈરાગ્ય
વૈરાગ્ય એટલે દ્વેષ નહીં, જ્ઞાન ગર્ભિત ઉદાસીનતા એને વૈરાગ્ય કહેવામાં આવે છે. જ્ઞાન થી વસ્તુના સ્વરૂપ જ્ઞાન ને કારણે સંયોગો પ્રત્યે ઉપેક્ષા આવે એને વૈરાગ્ય કહેવામાં આવે છે. અથવા પરિપૂર્ણ એવા આત્મ સ્વરૂપના જ્ઞાન આત્મ સ્વરૂપનું જ્ઞાન હોવાને લીધે જ્યાં પૂર્ણતા છે ત્યાં કોઈની અપેક્ષા નથી માટે ઉપેક્ષા છે. જે પોતે પૂર્ણ છે માટે પૂર્ણમાં કોઈની અપેક્ષા નથી માટે ઉપેક્ષા છે એને પણ વૈરાગ્ય કહેવામાં આવે છે. એવું સ્વરૂપ આશ્રિત વૈરાગ્ય કર્તવ્ય છે. વિચારવાન જીવને તો વૈરાગ્ય કર્તવ્ય છે. એને દુઃખી દુઃખ કે દ્વેષ કરવા જેવો નથી. દુઃખ નથી પણ દ્વેષ છે ખરેખર. સંયોગમાં રાગ થાય તો વિયોગમાં દ્વેષ થયા વિના રહે. પંચમ કાળ છે, ફલાણું છે, ઈશ્વર ના ઘર આગળ આપણો ઉપાય નથી.
ધર્મ કરશે
ધર્મ કરશે તે કરશે સુખી થશે. માટે તમે ધર્મ કરજો અને સાતારણ શાંતિ રાખજો, બધાને સાંત્વન આપજો. બીજા અવસર છે શું છે કે દેહ ને આત્મા ભિન્ન છે. મહત્વ કરવા જેવું નથી. અનિત્ય સંયોગોમાં નિત્યતા સ્થાપી રાખી છે એવી શ્રદ્ધા ને માન્યતાનો ધક્કો એવો આવશે કે તારા દુઃખ નો પાર રહેશે. એવું દુઃખ થશે કે તારું દુઃખ બીજા નહીં જોઈ શકે. એવો દુઃખી થઈશ. હું તો દુઃખી થઈશ પણ તને જોનાર દુઃખી થઈ જશે. એવો દુઃખી થઈશ મમત્વનું કારણ છે.
એમ સામે ગુરુદેવ કો બીમાર હતા જતા હતા
સંબોધન આપવા માટે એના દેહ બીમાર થાય અને કદાચ દેહ છૂટી જાય. મોટી ઉંમરના માણસ બીમાર થાય તો દેહ છૂટવાનો કંઈ ભરોસો નથી. તો અનિયત કાળ છે અથવા કોઈની ગંભીર માંદગી હોય તો પણ દેહ છૂટી જાય ઉંમર ગમે તે હોય. તો સામાન્યપણે સંસારી જીવના પરિણામો એ વખતે બગડે છે. એ ન બગડે એટલા માટે જાય. એને સ્વરૂપ સંબોધન કરવા માટે અમારા શાંતિભાઈ છે ને કઢાડી વાળા એકદમ સ્વરૂપ બરાબર એવો સરસ જોગ થઈ ગયો દીદી એને દેહ છોડવો તે દેવ ગુરુદેવ દર્શન દેવા કઢાડી હા સંગત છે બધા એવું કરીને મેં તો રોજ જતા હતા વાંચન પૂરું થતું હતું ત્યાં પછી સવારે સાંજે પંગડ આવવાનો નિમિત્ત જ થયા એટલે ત્યાં જઈએ તો કોઈ ચર્ચા ચાલે તો સાત બહુ સારી હતી ઠેર સુધી સાત બહુ સારી હતી આગલી રાતે હું નથી આવતો અને અસાતાની વેદના પણ કંઈક વધારે હતા એમને કુદરતી વિકલ્પ થઈ ગયો હજી બાર વાગ્યા છે હજી એક વાગ્યો છે એમ કે હું એક જ રખણ હતો ગુરુદેવના દર્શન કરવા સાંજે વાત થઈ ગઈ કે છોકરાને મને કે ભાઈ તમે વિનંતી કરશો એટલે ગુરુદેવ વધારશે છોકરાને એકની સાથે મોકલજો તમારા ઘરમાંથી એક છોકરો વાત કરવાનું થઈ ગયું અરે પછી કુદરતી રવિવાર હતો તે દિવસે બે છોડે બીજે રવિવાર હતો વ્યાખ્યાન પૂરું થયું એટલે રૂમમાં જઈને વાત કરી શાંતિ મને તબિયત નરમ છે બસ આપણું પંચકલ્યાણ પૂરા થયા 9મી તારીખે 9મી મે અને 31 કે 30 કે 31 છેલ્લી તારીખે બે છોડે છે ઈદ મહિના પછી તો એ વખતે અસ્વસ્થ હતા તે જરા પછી થોડા દિવસમાં જે અઠવાડિયામાં જે દવાખાનામાં દાખલ થયો છેલ્લે દિવસે દિવસે 2026 ગુરુ કહે આપણે આ વખતે પાલિતાને આજે નહીં જઈએ કે તરત જ આ પડે એવી વાત કરી તરત જ આ પડે પાલિતાના અમે જાય છે કે પાલિતાના સ્વર્ગે થોડે બધું ચાર પાંચ મહિના પાન કરી જશે બહુ પ્રસન્નતા પરિણામ તો ગુરુદેવના દર્શન કરે કે અનુમુક્ષણના પરિણામ થઈ જાય ઉપદેશ સાંભળે પરિણામ ફરે તો એ તો સીધી વાત છે સીધી સાદી વાત છે પણ ખબર પડે કે ગુરુદેવ દર્શન દેવા પધાર્યા છે ત્યાં એના પરિણામ ફરી જાય એક તો એને આતુરતા હોય ગુરુદેવને બોલાય આવે ગુરુદેવને બોલાય આવે ગુરુદેવ આવે 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 એમાં જોવે એટલો બધો ફેર પડે એનો હિસાબ કિતાબ કોઈ બીજી કોઈ કિંમતમાં થાય એવો નથી એનો હિસાબ કિતાબ એવા પરિણામ થઈ જાય બહુ સારા પરિણામ પછી બેઠા ગુરુદેવ ખાટલા પાસે વાત નબળાઈ બહુ આવી હતી તો બહુ બોલી શકતા બહુ છે દવા લ્યો છો હા જ્ઞાન સુધાર શકીએ બનાસી દાસ એટલી જ વાત કરી એક વાક્ય બોલ્યા પરિણામમાં કેટલો ફેર પડે અગિયાર વાગે આવ્યો બહુ સારો યોગ થઈ ગયો ગુરુદેવ એટલે પદાર્થ એ છેલ્લે પણ એ જીવના પરિણામમાં બહુ મોટો આંકડો પડી જાય ઘણો મોટો આંકડો પડે એનો હિસાબ કિતાબ બીજી રીતે નીકળે એટલે બધું લગભગ કોઈ મોક્ષમાં પરિસ્થિતિ હોય તો બધા જીથ્રીએ જતા G3 729 કુંવરજીભાઈ કુંવરજી આણંદી ભાવનગર ઉપરના પત્ર છે સર્વજ્ઞાય નમઃ યોગ વાશિષ્ઠના પ્રથમના બે પ્રકરણ પંચીકરણ દાસબોધ અને વિચારસાગર એ ગ્રંથો તમારે વિચારવા યોગ્ય છે યોગ વાશિષ્ઠના પ્રથમના બે પ્રકરણ મુમુક્ષ પ્રકરણ અને વૈરાગ્ય પ્રકરણ છે એ બે પ્રકરણ વાંચવા યોગ્ય છે બીજા પણ ગ્રંથો છે, આ બધા અન્ય મતિના છે. પંચીકરણ, દાસબોધ, દાસબોધ આ રામદાસ સ્વામીનો છે. સ્વામી રામદાસ થયા ને, શિવાજીના ગુરુ, લગ્નના મૈરામાંથી ભાગ્યા હતા. એમનો ગ્રંથનું નામ દાસબોધ છે. રામદાસ દાસ હતા ને, દાસબોધ એવું નામ આપ્યું છે ગ્રંથનું. વિચારસાગર એ આ બધા ઉત્તર હિન્દુસ્તાનના સંત થઈ ગયા છે. નિશ્ચલ દાસ કરીને એ ગ્રંથો તમારે વિચારવા યોગ્ય છે. તત્વજ્ઞાનના બધા ગ્રંથો છે. આપણે કુંવરજીભાઈ શ્વેતાંબર છે અને એને વેદાંતના મહાત્માઓના ગ્રંથો વાંચવાનો ભલામણ કરી છે. એમાંનો કોઈ ગ્રંથ તમે પૂર્વે વાંચ્યો હોય તો પણ ફરી વાંચવો યોગ્ય છે, તેમજ વિચારવો યોગ્ય છે. હવે અમારા પરિચયમાં આવ્યા પછી અને કેટલીક વાત તમને સમજાયા પછી આ પુસ્તકો વાંચશો એટલે કંઈક બીજું સમજાશે એમ કહે છે. એટલા માટે એમ કહે છે, જો તમે કોઈ ગ્રંથ પહેલા વાંચી લીધો હોય તો હવે ફરીને વાંચજો, ફેર પડશે તમને સમજવામાં એમ કહે છે. જૈન પદ્ધતિના એ ગ્રંથો નથી એમ જાણીને તે ગ્રંથો વિચારતા ક્ષોભ પામવો યોગ્ય નથી. આ જૈન શાસ્ત્રો નથી માટે કેમ વાંચવા એવી રીતે વિચારશો
નહીં.
તમારી યોગ્યતાને એ ગ્રંથો વાંચવામાં અનુકૂળ નિમિત્ત છે એમ જાણીને તમને અહીંયા સલાહ આપવામાં આવે છે એમ કહેવું છે. જુઓ, એમને એ ખ્યાલ આવતો હતો કે આ જીવે શું વાંચવું જોઈએ અને શું ન વાંચવું જોઈએ. તો એને જે વાંચવું હોય એની ભલામણ કરતા હતા. અન્ય મતના ગ્રંથો તમને વિચારતા. એનામાં વૈરાગ્ય ઓછો હોય તો વૈરાગ્ય જન્મ પામે, મુમુક્ષુતા ઓછી હોય તો મુમુક્ષુતા આવે એમ. વિચાર શક્તિ ઓછી હોય તો વિચાર શક્તિ વિશેષ થાય. અથવા સંપ્રદાય બુદ્ધિ હોય કે અમારે તો સ્વતંત્ર શાસ્ત્ર છે, બીજા મેં વાંચીએ નહીં, અમારામાં બધું છે, એની સંપ્રદાય બુદ્ધિ તૂટી જાય. એ લલ્લુજીને એટલા માટે કહેશે કે એ તો સ્થાનકવાસીના સાધુ હતા. એને એ બતાવ્યું કે જો આ સ્થાનકવાસીના તમારા તત્વજ્ઞાન છે એના કરતાં વેદાંતમાં તત્વજ્ઞાન વધારે છે. અને તમને ક્ષોભ સમ અત્યારે સાધુ પદ દીક્ષા લીધા પછી છે એના કરતાં તમારા કરતાં અન્ય મતમાં ક્ષોભ સમવાળા વધારે હતા. તમારો અભિમાન ઉતરી જાય એવી વાત છે. યોગ વાસિષ્ઠમાં તો એક એક શ્લોકમાં દ્રષ્ટાંત, દ્રષ્ટાંત ને સિદ્ધાંત, કોઈ શ્લોક બાકી નથી. એક પ્રકરણમાં 76 શ્લોક હોય તો 76 દ્રષ્ટાંત ને 76 દ્રષ્ટાંત એ સિદ્ધાંત માટે આપે. એક સિદ્ધાંત માટે અનેક દ્રષ્ટાંત. એટલો બધો ક્ષોભ છે કે સિદ્ધાંત એક સાબિત કરવો હોય વૈરાગનો ને સેંકડો દ્રષ્ટાંત આપે વૈરાગના. મુમુક્ષુતાનો એક સિદ્ધાંત આખા પ્રકરણમાં સ્થાપતો હોય ને સેંકડો દ્રષ્ટાંત. એક એક શ્લોકે દ્રષ્ટાંત આપે એટલો બધો લખનારનો સંસ્કૃતમાં છે. મૂળ ગ્રંથ સંસ્કૃતમાં છે. ગુજરાતીનું વર્ણન મળે છે. હવે બહુ સરસ વાત કરી છે લોકસંઘના ઉપરની વાત કરી છે. કેમ કે આ શ્વેતાંબરના શેઠિયા હતા ને સમાજના, શેઠિયાનું નાક મોટું હોય, લાંબુ હોય, લાંબુ નાક હોય તો ચાલતા ચાલતા ક્યાંક ઘસાવાને બીક લાગે, ઊંચડું લાંબુ હોય એને. એટલે લોકસંજ્ઞાની વાત કરી છે. લોકદ્રષ્ટિમાં જે જે વાતો કે વસ્તુઓ મોટાઈવાળી મનાય છે તે વાતો અને વસ્તુઓ, એટલે કે શોભાયમાન, ગ્રહાદિ આરંભ, અલંકાર આદિ પરિગ્રહ, લોકદ્રષ્ટિનું વિચિક્ષણપણું, લોકમાન્ય ધર્મશ્રદ્ધાવાનપણું, પ્રત્યક્ષ જ્ઞાનનું ગ્રહણ છે. શું કીધું? આ લોકસંજ્ઞાના પરિણામ એ શું છે?
ઝેર,
પ્રત્યક્ષ ઝેર, કાળકૂટ ઝેર છે એમ કે છે. શું? લોકદ્રષ્ટિમાં એટલે લોકો જેને મહત્તા આપે છે, લોકો જેની મહિમા કરે છે, અધિકતા આપે છે, માન આપે છે, એવી કોઈ પણ વાત હોય આબરૂથી માંડીને શું ભાઈ તો બહુ ફલાણા તો બહુ સારા બહુ સારા હું, અને એવી વસ્તુ હોય એનો સંયોગ, શરીર સારું હોય, તંદુરસ્તી સારી હોય, ઘર મકાન બંગલા બહુ સારા હોય, એટલે મોટર ગાડીઓ નહીં હોય એટલે નામ નથી લીધું હું, પણ તેવી વસ્તુમાં સ્વાભાવિમાન ગ્રહ આદિ આરંભ, દુકાન બહુ ઓફિસ બહુ સારી હોય, બધું ફર્નિચર સરખું કરાયું હોય, પાલિશ અલંકાર એટલે દાગીના સંગ્રહ કર્યો હોય, અને લોકોમાં એમ કહેવાય ભાઈ બહુ દયા ઘણો દાપણ એના એટલી બુદ્ધિ છે, ગમે એવી ગૂંચ હોય ને ઉકેલી નાખે, હે પાંચમાં પૂછાય એવા છે, શું કે
પાંચમાં પૂછાય એવા
ભાઈ, એટલા બધા વિશિક્ષણ ને બુદ્ધિવાળી છે, બુદ્ધિશાળી છે કે ક્યાંક પણ ગૂંચ પડી હોય ત્યાં એને બોલાવા આવે કે તમે સલાહ આપો, તમે આ અમારી તકરાર છે, અમારો મધ્યારો આ મોટા મોટા કુટુંબમાં તકરાર થાય ને કોર્ટે ચડાય નહીં, કીધું જે આપના બચમાં નાખવાનું કે આપણે કબૂલ છે, ડાયો માણસ છે, નિષ્પક્ષ માણસ છે, ઓલાને રસ ચડી જાય, મોટા મોટા માણસો આપણને આપણી સલાહ લઈએ છે, ગામના સારા સારા માણસો આપણી સલાહ લેવા આવે છે, લોક દ્રષ્ટિનું વિચિક્ષણ પણ છે, એનું પણ અભિમાન કરવા જેવું, એ જાતનો ક્ષોભ શું મળે છે વધાર્યા ને બધા ભાઈ ત્યાં આવ્યા હતા, ભગવાન સમય મારા બધા ભગવાન દર્શન પછી ચર્ચા નો સમય થાય દસ પંદર મિનિટ આવી જાય, એમાં ચર્ચા ગોઠવી હતી, દસ પંદર મિનિટ પેલા આવી ગયા આસન ઉપર, સાંજે બધાને જમવાનો ટાઈમ હોય, જમીન જમીન આવું ને ત્યાં પાંચ વર્ષ જરા દૂર પણ પડે વિદ્યાનગર વિકાસમાં એકલા હતા, કુદરતી હું જઈ શકી ગયો, ગુરુદેવ બધા ભાઈ જાય બેઠા હતા, હું જઈ બેઠા બધા ભાઈ એમ સાંભળ્યું છે કે તમે બહુ વિચિક્ષણ ને વ્યવહાર કુશળ માણસ ગણાવ છો, વિચિક્ષણ સાહિત્યનો શબ્દ છે પણ વ્યવહાર કુશળ કે ચાલુ ભાષામાં શું છે,
વ્યવહાર કુશળ,
ખૂબ વ્યવહાર કુશળ જણાવશો, કરોડોનો વહીવટ કરોડપતિ વહીવટ મોટો વાર મોટો ધંધો ચલાવતો હોય મુંબઈમાં, એમ માંગ્યું છે બહુ વ્યવહાર કુશળ માણસ છો, પણ લોકી કુશળતા છે ને એ ચાર ગતિમાં પ્રમુખ પરિભ્રમણ કરાવે એવી છે, કે શું કીધું, એ લૌકિક દાપણ છે એ તો પરિભ્રમણનું કારણ થાય છે, ખરો ડાયો એ કે આત્મકલ્યાણ સાધી લે, મનુષ્યપણું પાયમાં પછી આત્મકલ્યાણ સાધી લે ખરો ડાયો, એનું નામ દાપણ છે, કે વ્યક્તિગત કોઈને કહે તો એના ઉપર ઘણી કૃપા, એ તો વ્યક્તિગત કોઈને બોલે જ કે સિદ્ધાંતની વાત કરે એને વ્યક્તિગત નથી, એને નામ લઈને વાત કરતા હતા, ભાગશાળી છો બહુ તમારા આત્મીયની કેવી વાત કરે છે, ખરી વાત છે, નરમ હતા પૈસાવાળા તમે ગુરુદેવ પાસે ઘણી એમ કરતા, ખરી વાત છે સાહેબ, સાચી વાત છે, ડૂબી જવાય છે આમાં તો, ડૂબી જવાય છે સંસારમાં તો,
ડૂબી જવાય
મોટો કારોબાર ડૂબી જાય ને, એ છે કે લોક દ્રષ્ટિનું વિચિક્ષણ પણ એટલે વ્યવહાર કુશળતા, અને લોકમાન્ય ધર્મ શ્રદ્ધાવાન પણ, લોકો એને ધર્મ એની ધર્મ શ્રદ્ધાને બહુ માનવી કરે, ભાઈ બહુ ધર્મી, ઘણા ધર્મી, દાન પણ ઘણું આપે, એનું જ્ઞાન પણ ઘણું ને દાન પણ ઘણું ને બધું એને અર્પણતા ઘણી ને ફલાણું ઘણું આ મંદ કસાઈ ઘણા ને સહનશીલતા ઘણી ને વૈરાગ ઘણો ને ફલાણું ઘણો ને એમ જે ધર્મના ગુણો ગણાતા હોય અને લોકો એને માન્ય કરતા હોય એવી જાતની ધાર્મિક પ્રતિષ્ઠા જેની હોય એવો હું છું એમ અંદરમાં આવે એને લોક સંજ્ઞાનું ઝેર વ્યાપે છે, એ રસ છે એ ઝેર છે, સંસારની આબરૂને સંયોગોમાં રસ ચડે એ તો ઝેર છે, પણ ધર્મ શ્રદ્ધામાં પણ ધાર્મિક સમાજમાં મારી આબરૂ બહુ સારી હોવી જોઈએ, આપણું કોઈ ખરાબ ન બોલે એવું આપણે એવી રીતે બરાબર હોવું જોઈએ, આપણું કોઈ ખરાબ ન બોલે, બધા આપણું સારું બોલે, ઠીક એવી પરિસ્થિતિ જ નથી કોઈ દિવસ કોઈની, ઋષભદેવ ભગવાનને પણ મરીચી કુમાર જેમ તેમ ભાણતા હતા એ જમાનામાં, હજી તો સદયુગનો પ્રારંભ હતો,
શરૂઆત.
અત્યારે તો પરિસ્થિતિ જ નથી કે 100-100% કોઈને કોઈ સારું બોલતું હોય, તો પરિસ્થિતિ નથી. પણ જીવને ભાવ એવો રહીએ, આપણે બધે આપણું એવી સરસ રહેવી જોઈએ, બધા આપણું સારું બોલે એવું જ આપણું રહેવું જોઈએ. એવું જે લોકમાન્ય ધર્મ શ્રદ્ધામાં એના જે પરિણામ છે એ પણ પ્રત્યક્ષ ઝેરનું ગ્રહણ છે, કાળકૂટ ઝેર છે. એમ યથાર્થ જણાયા વિના ધારો છો કે વૃત્તિનો લક્ષણ ન થાય, તમને જે ધર્મ પ્રાપ્તિની વૃત્તિ પ્રાપ્ત થાય, પરિણતિ પ્રાપ્ત થાય, એવી જે ભાવના છે એ લોકસંજ્ઞાની વિરુદ્ધ છે, લોકસંજ્ઞા ધર્મથી વિરુદ્ધ છે. જ્યાં સુધી તમે લોકસંજ્ઞા ન ટાળી શકો ત્યાં સુધી ધર્મની પ્રાપ્તિ. બહુ સરસ સિદ્ધાંત મૂક્યો છે આ પ્રસંગની અંદર, એટલો બધો સરસ સિદ્ધાંત મૂક્યો છે. એમાં બે વાત લીધી છે, એક લોક દ્રષ્ટિની અંદર લૌકિક પરિગ્રહ અને લૌકિક મોટાઈના પણ કારણો અને સંયોગો હોય છે, અને એક લોક દ્રષ્ટિમાં ધાર્મિક મોટાઈના પણ કારણો હોય છે. ધર્મનું માન જેને કહે છે, એ બંને પ્રકારનો જે રસ છે એ કાળકૂટ ઝેર છે. રસ લઈએ ત્યારે જીવને ખબર ન પડે કે હું શું કરું, ઝેર ખાઉં છું કે શું ખાઉં છું. એ ઝેર એવું છે કે આત્માના આનંદ અમૃતને ઉત્પન્ન કરવાનો એવું ઝેર છે. ઝેર એટલા માટે કીધું છે કે આત્માનો આનંદ છે એ અમૃત છે, અને અમૃતથી વિરુદ્ધ તે ઝેર છે. આમ છે અંતકાળમાં આ શું છે, કાં તો લોકના રસે છીડ્યો ને કમાતો ને ધમાતો હોય તે સંયોગો વધારવામાં ચડી જાય, એક પછી એક પછી એક પછી સંયોગો વધારવામાં ચડી જાય. એની આગળ ભાઈ આ ગામમાં તો બહુ પૈસાવાળા બહુ મોટા માણસ કહેવાય છે, પણ એ ધર્મના ક્ષેત્રમાં આવે તો ધર્મની આગળ એ ચડી જાય. આપણને ધર્મના ક્ષેત્રમાં આપણને બધા માન્ય કરે, આપણું માને, હું કહું સાચું, મારું માન્યતા કરે, મારી વાતની માન્ય રાખે. લોકમાન્ય ધર્મ શ્રદ્ધાવાન પણ ધર્મની શ્રદ્ધા એને, ધર્મના પૂરા શ્રદ્ધાળુ છે, ધર્મની ઘણી શ્રદ્ધા એને, એમ લોકો માને એવું પોતાને ગમે એને લોક દ્રષ્ટિ કહેવામાં આવે છે.
નાની મોટી ઘરમાં કોઈ સારી ચીજ આવી જાય, નાની મોટી કોઈ ઘરમાં સારી ચીજ આવી જાય તો બધા દિફાટ થઈ જાય. જો આ ચીજ અમારી પાસે, જો
અમારે અમેરિકાથી બહુ ખાસ સંબંધ છે, મોકલ્યું આટલા રૂપિયા એમને મોકલવાના છે, આટલી આટલાનું આવું છે, કેવું સરસ છે, જો અમારા ઘરમાં આવી સરસ છે. અમે એ બધી વસ્તુ વાળા, અમે એ બધી અનુકૂળતા આ વાળામાં વાળો નીકળે, વધારે વાળા નીકળે છે કે નહીં, પગમાં હાથમાં પગમાં વાળા નીકળે, પાપને એ જોયું પીડા બહુ કરે, ખબર નહીં રોગ થાય છે, તાર જેવું નીકળે, વાળ જેવું બહુ પીડા કરે, વળ થોડી જગ્યામાં વાળની જગ્યા પીડા બહુ કરે. ગુરુદેવ કહેતા હું દેહ વાળો, હું શરીર વાળો, હું સંયોગ વાળો, હું પૈસા વાળો, આ કેટલા વાળા તને નીકળ્યા છે ને કેટલી પીડા છે તને, કે એ બધી ઉપાધિની પીડા
છે.
એ બધું લોકસંજ્ઞાનું ઝેર છે. એમ એને ઝેર જાણ્યા વિના મૃત્યુ મળી પડે નહીં, અને જે ધર્મવૃત્તિ આત્મવૃત્તિ જે પ્રગટ થવી જોઈએ તે પ્રગટ થાય નહીં. પ્રથમ કે વાતો અને વસ્તુઓ પ્રત્યે ઝેર દ્રષ્ટિ આપવું કઠણ દેખી કાયર ન થતાં પુરુષાર્થ કરવો યોગ્ય છે. હવે શું કહે છે કે બહુ રસ લીધો હોય ને, એ બધા પ્રકાર હોય, એ બધા અનેક પ્રકારે બહુ રસ લીધો હોય તો એને એ બધી વાતો અને વસ્તુઓ પ્રત્યે ઝેર દ્રષ્ટિ આવી કઠણ પડે છે. કેમ કે તો મીઠું લાગ્યું હોય છે, એ મીઠું લાગ્યું હોય એ કરવું કેવી રીતે એને સ્વાદ આવે, એને પલટો મારવો જરા પરિશ્રમ પડે છે. જીવને એવી રીતે મીઠાશ લીધી હોય એને એ મીઠાશ કાઢવામાં ઘણો પુરુષાર્થ જોઈએ, અને એ પુરુષાર્થ કરવામાં પહેલાં કઠણાઈ લાગે તો પણ એમાં હિંમત હારવી નહીં એમ કહે છે. કાયર ન થવું એટલે
હિંમત હારવી નહીં,
બરાબર યથાર્થ સમજણ કરવી એમ કહેવું છે કે એના લાભ અલાભની એટલે લાભ નુકસાનની યથાર્થ સમજણ કરી અને એ પ્રકારની રસવૃત્તિને બાહ્ય લોકસંજ્ઞાના રસને ટાળી નાખવા. ભલે એ ટાળવામાં પરિશ્રમ પડે, પહેલાં કઠણ લાગે, તો પણ પુરુષાર્થ ચાલુ રાખવો, પુરુષાર્થ કરવો યોગ્ય છે. કેમ કે જ્યાં સુધી એ પ્રકારની લોકસંજ્ઞાનો રસ હશે ધર્મને ઉત્પન્ન થવાની જગ્યા એની અવકાશ હશે. ભાઈ અમારે પૈસા ભલે પણ અમારી આબરૂ બહુ સારી, લોકો અમને આવી રીતે જાણે, લોકો તો અમને આવી રીતે માને, એમ એવા પ્રકારના પરિણામમાં ઝેર કેટલું ખાધું એને ખબર નથી. શું ઝેર કેટલું ખાધું એને ખબર નથી, જાણે જાણે વાત સામાન્ય લાગે. આના શું અમે તો અમારી લોકોમાં છાપતી એની વાત કરીએ છીએ, લોકોમાં છાપ રહી લોકોના પાસે રહી, પણ તને એ સારું લાગે છે ને એની મીઠાશ આવે છે એ ઝેર છે એનું શું? હે મારા કુટુંબમાં તો અમારા વડવા તો નાતના મુખિયા સંઘપતિ ફલાણું અનેક જાતનું હોય છે ને, ક્યાંક પોતે હોય, ક્યાં મારા બાપ દાદા હોય, ક્યાંક ને ક્યાંક હડાવાલા હોય, તો ક્યાં વિવાહવાલા એવા હોય, ક્યાંક તો ઠેકાણા છોડવાનું હોય ને એમ. અમે અમારો આ બધો અમારો દેખાવ બહુ છે, આમ થઈ જાય છે, એ બધું ઝેર ખાવાનો છે. લોકો સાધુ કરતા પણ ગ્રહસ્થ ને કઈક સારી રીતે ગણે એવા માણસ સજ્જન બી હતા, પણ એમને જોયું કે આ સાથે સાથે ગુણ ની હોય, અવગુણ કેવી રીતે પેસી જાય છે એને ખબર ન હોય, જ્ઞાન નથી ને. આમ લૌકિક ગુણો સારા હોય, ધાર્મિક ગુણો સારા હોય, શું શાસ્ત્ર વાંચન પછી ભલે બે પૈસા હોય તો પણ સાદાઈથી જીવન જીવતા હોય, વિશેષ કરીને એવી રીતે કોઈ વૈભવશાળી જીવન ન હોય, ગણતા એવા છે. તો બધા લૌકિક ગુણો તો સારા ગણાય ને, લોકોમાં એ જાતની આબરી હોય, નાની સિવાય એને કેવી રીતે કે આનો આનો રસ છે એ ઝેર ખવાય છે એનું શું? એ જ્ઞાન દશાવીના એ વાતનો ખ્યાલ આવે ને સારું છે સારું છે સારું છે, બધા સારું કે છે, બધા સારું કે છે, અરે બધા સારું કે છે એમાં તને ઝેર ચડે છે એનું શું? એવું ઝેર ચડે કે એને આત્માનો ધર્મ પામવાની પરિસ્થિતિ જ આવે
નહીં,
અવસર જ ન આવે. પોતે પોતાના પરિણામ લખતા અવલોકન કરે એટલે ખ્યાલ આવે. નાનીના સંઘમાં મોટી વાત એ છે કે જીવ પોતાના અવલોકનમાં આવે, અવલોકનમાં આવે એટલે એને દોષ જણાય છે. લોકો ભલે સારું કે પણ મને અંદર આ જાતનો રસ છે, અને એ રસ છે એ પોતે પ્રગટ કરીને કહે છે કે આવા પરિણામ પણ થાય છે. ત્યારે જ્ઞાની કહે છે કે હળવી વાત નહીં લેતા, એ છે કાળકૂટ ઝેર છે, સંભાળજો ત્યાં તમે, નહીં તો ધર્મની પ્રાપ્તિ નહીં થાય, મનુષ્ય પણ થાય. એ રીતે પ્રથમ ઝેર દ્રષ્ટિ આવી કઠણ દેખીને કાયર ન થતા હિંમત ન હારતા પુરુષાર્થ કરવો યોગ્ય છે, બરાબર પુરુષાર્થ કરો, અને એ બધાના પરિણામોને નિર્મૂળ કરવાનો બરાબર ઉપાય રાખવો, ચાલુ જ રાખવો, જ્યાં સુધી ન મનમાં મટે ત્યાં સુધી ચાલુ રાખવો. પોતે નીંદે ગોપાળુદેવને જે સંજોગોના મુમુક્ષુ આવ્યા છે, યોગ થયો છે, એ બધા પોતાના પરિણામ લખે તો નહીં, નીંદે બધાનો પત્રો વાંચે એમાં પોતાના પરિણામ લખે, પોતાના પરિણામ પોતાની નિંદા કરે અને ક્ષમા યાચના કરે. આ ત્રણ પ્રકાર જોયા આપણે. એવી સ્થિતિ હતી. જ્ઞાનીની ભૂલ કાઢે, પોતાના પરિણામ લખે, એની નિંદા કરે અને એની ક્ષમા યાચના કરે. એવી રીતે પ્રભુ તમારા વગર આ અમારા દોષ નહીં મટે, પ્રભુ પ્રભુ કરતા જાય. વાક્ય વાક્ય હો એ કેવી રીતે ભૂલ કાઢે, એવી મોક્ષતા એવી રીતે. કેટલો બધો વર્તમાન ને ભૂતકાળનું અંતર ત્યારે દેખાય છે. એ જ મારા ભલે તત્વજ્ઞાન નહોતું, એ પ્રકાર નહોતો. મુક્ષતામાં તો નાની પ્રત્યે એટલી ભક્તિ, પોતાના દોષનું અવલોકન કરે, પોતાના દોષની નિંદા કરે અને એ દોષ ટાળવા માટે ક્ષમા યાચના.
દેવાધિદેવ શ્રીમંદર ભગવાનનો જય હો, પરમ કૃપાળો.